તારીખ 15/7/1989, પૂજ્ય ગુરુદેવ શ્રીના વચનામૃત, બોલ નંબર 258 અને 259 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 181.
સમયવાદી ધર્મ પ્રાપ્ત થવાનો આ માર્ગ છે, આ ઉપાય છે. ઉપાય કહો, માર્ગ કહો, વિધિ કહો, કામ કરવાની રીત અને પદ્ધતિ કહો, બધું એક છે. પોતાનું શુદ્ધ જ્ઞાન એક વસ્તુ છે, એના એ સાચું છે. પોતે શુદ્ધ જ્ઞાયક જ્ઞાનમય પદાર્થ છે. આત્મા દેહાકાર જ્ઞાનપિંડ છે, એ શુદ્ધ જ્ઞાનપિંડ છે. નાગાદિ અથવા પુદગળાદિ કોઈ પરદ્રવ્ય અને પરભાવ જ્ઞાનમય આત્મતત્વમાં જરા પણ નથી, સર્વથા નથી.
બરાબર,
એવું શુદ્ધ જ્ઞાયક પોતે છે. એમાં રુચિના પરિણામ કરવા, એની રુચિ થાય એવું શુદ્ધ જ્ઞાયક પોતે પોતાને રૂચે, પોતાનું સ્વરૂપ પોતાને રૂચે, એ રુચિ તીવ્ર થાય તો સમ્યક દર્શનની બીજી પરિભાષા એવી છે કે આત્માની અપૂર્વ રૂચિરૂપ સમ્યક્ત્વ કહેવામાં આવે છે. સમ્યક્ત્વનું નામ જ એવું કહેવામાં આવે છે કે સમ્યક્ત્વ એટલે શું, કે આત્માની અપૂર્વ રુચિ એ રૂપ પરિણામ, એને સમ્યક્ત્વ અથવા સમ્યક દર્શન કહેવામાં આવે છે. વિચિત્રતા એ છે કે જીવને પોતાને જ પોતાનું શુદ્ધ સ્વરૂપ રૂચતું નથી, આ એક વિચિત્રતા છે. બીજી ચીજમાં રૂચું નહીં રૂચું એવું બને છે, પણ પોતાના સ્વરૂપને સ્વરૂપ પોતાને જ ન રૂચે, આથી કેવી
વિચિત્રતા.
એમ કોઈ એમ કહે કે તમે પારકા દીકરા ઉપર પ્રેમ ન કરો તો ઠીક વાત છે, પણ તમારા છોકરા જે પરિવાર પ્રત્યે તમને પ્રેમ નથી, તમારા ઘરના છે ને તમને પ્રેમ નથી, તો કેમ લાગે? વિચિત્ર
લાગે.
એમ અન્ય પદાર્થ ઉપર જીવ રુચિ કરે છે, મલિન એવા રાગાદી ભાવની જીવ રુચિ કરે છે. પોતે શુદ્ધ પરમાત્મા તત્વ છે, પરમ પવિત્ર પદાર્થ, પોતાની એવા પોતાના જ સ્વરૂપને પોતાને રુચિ, એને રુચિની કેવી વિચિત્ર વાત છે કે જેને એમ કહેવું પડે છે કે તું એની રુચિ કર. પરમાત્મા સારમાં એ બોલાયા છે કે તને તારી શ્રદ્ધા કરવાનું કહેવું પડે, તને તારું ધ્યાન કરવાનું કહેવું પડે, આ તો અમને લજ્જા આવે છે, શરમ આવે છે. તને એમ કહેવું પડે કે તારા સ્વરૂપની રુચિ કર, અને નહીં રુચે એવું શું છે? એક પણ અવગુણ જેમાં નથી, એક પણ દોષ જેમાં નથી, એવું જે શુદ્ધ પરમ તત્વ છે, પરમાત્મ તત્વ છે, તે નહીં રૂચવાનું શું કારણ છે? ન રૂચે તો પણ જીવે પોતાને પ્રશ્ન તો પૂછી શકે છે. જ્યારે બુદ્ધિમાં એ વિષય એમ આવે છે કે આત્માને સુખ અને શાંતિ થવા માટે પોતાના સુખ અને શાંતિમય સ્વરૂપની રુચિ થવી આવશ્યક છે, તો શા માટે પોતાનું સુખ અને શાંતિ સ્વરૂપની સ્વરૂપ રુચતું નથી? આ તપાસવા જેવો વિષય થઈ પડે છે. સમ્યક દર્શન આદિ ધર્મ તો પોતાના શુદ્ધ જ્ઞાયક સ્વરૂપના અત્યંત રુચિના તન્મય રુચિના પરિણામ છે. એ થતાં મિથ્યાત્વ આદિ દોષ ટળે છે, જ્ઞાનનો દોષ ટળે છે, મિથ્યાત્મ અને અજ્ઞાનનો દોષ ટળવા માટે અથવા સર્વ પ્રકારના દોષના મૂળને બાળવા માટે આ એક જ ઉપાય છે અને બીજો કોઈ ઉપાય નથી. ભેદનો વિકલ્પ પણ શું શુદ્ધ વસ્તુમાં છે નથી કહેવા માટે પ્રશ્ન ઉઠાવ્યો છે કે ગુણભેદનો જે વિકલ્પ આત્માને ઉઠે છે કે આત્મામાં અનંત જ્ઞાન છે, આત્મામાં અનંત સુખ છે, આત્મામાં અનંત પ્રભુત્વ શક્તિ છે, અનંત જીવત્વ શક્તિ છે, અનંત પ્રકાશ શક્તિ છે, એવો વિકલ્પ શું શુદ્ધ વસ્તુમાં છે કે નિર્ભેદ શુદ્ધ વસ્તુ છે એમાં એવા કોઈ ભેદ નથી. એકાકાર જે શુદ્ધ ચૈતન્ય એમાં એવા કોઈ ભેદ નથી છે તો કે નથી, તો તે શુદ્ધ વસ્તુની પ્રતીતિ, જો નથી તો તે શુદ્ધ વસ્તુની પ્રતીતિ ગુણભેદના વિકલ્પની અપેક્ષા રાખતી
અને
શુદ્ધ વસ્તુની પ્રતીતિ કહો કે સમ્યક દર્શન કહો બધું એક છે. શુદ્ધ વસ્તુની પ્રતીતિ એ રૂપ જે સમ્યક દર્શન, એ સમ્યક દર્શનનો વિષયભૂત જે પરમાત્મ તત્વ તેમાં ગુણભેદની અપેક્ષા નથી. ગુણભેદ છે એ મર્યાદિત ભેદો છે જે નિરસ્ત થઈ જાય છે શુદ્ધ જ્ઞાનમાં, શુદ્ધ પ્રતીતિમાં, શુદ્ધ સ્વરૂપ ધ્યાનમાં, એવા કોઈ ભેદ વિકલ્પ ઉત્પન્ન થતા નથી, એવા ભેદો વિષયગત થતા નથી, જ્ઞાન ગોચર થતા નથી. આ સ્થળે પ્રશ્ન થાય છે કે જો અભેદ સ્વરૂપના અભેદ જ્ઞાનમાં ભેદો વિષય, ભેદોનો વિષય થતો નથી, ભેદનો વિષય થતો નથી, તો તે જીવને એવા શુદ્ધ સ્વરૂપના જ્ઞાનવાન જીવને ભેદનું જ્ઞાન છે કે અજ્ઞાન છે? આત્મામાં રહેલા જ્ઞાનાદિ ગુણભેદોનું, ધર્મભેદોનું જ્ઞાન છે કે અજ્ઞાન છે? એ જ્ઞાન છે. અભેદમાં ભેદનું જ્ઞાન અંતર્ગત આવી જાય છે. સામાન્ય રીતે જીવને એવો અનુભવ છે કે ભેદનું જ્ઞાન કરતી વખતે ભેદને અવલંબન લેવું પડે છે અને ભેદનું અવલંબન લેતા ભેદનું જ્ઞાન થાય છે. ભેદનો વિકલ્પ છે ને ભેદનું જ્ઞાન થાય છે, કે જ્ઞાન આને કહેવાય, શાંતિ આને કહેવાય, અસ્તિત્વ આને કહેવાય. અહીંયા એક ચમત્કારિક વિષય છે કે અભેદના જ્ઞાનમાં ભેદનું જ્ઞાન આવી જાય છે. પરિપૂર્ણ અભેદ સ્વરૂપનું જ્ઞાન, એમાં સર્વ ભેદો સમાયેલા છે
બરાબર,
એટલે બધા ભેદોનું જ્ઞાન એમાં ભેદ પીડા વિના આવી ગયું. જરૂર પણ નથી ભેદ ઉઠાવવાની, એવી રીતે એ જ્ઞાન આવી ગયું, એવું એક ચમત્કારી જ્ઞાન ઉત્પન્ન થાય છે. એમાં ભેદ અને અભેદનું બધું જ્ઞાન એની અંદર સમાવિષ્ટ છે. જેવું અભેદ તત્વ અનુભવમાં આવે છે તેવો હું છું એવી પ્રતીતિ થાય છે, અભેદ પ્રતીતિ થાય છે, એમાં ગુણભેદની કોઈ અપેક્ષા નથી. એવી પ્રતીતિને પણ ગુણભેદની અપેક્ષા નથી. અથવા શુદ્ધ વસ્તુની પ્રતીતિ રૂપ સમ્યક દર્શન એ એવું સમ્યક દર્શન નથી કે ભેદની અપેક્ષા થાય એમાં તો સમ્યક દર્શન થાય, અને ભેદની અપેક્ષા ન રહે તો સમ્યક દર્શન ન થાય એવું પણ નથી. માણસ કહે છે ને, ભાઈ મને કાંઈ તમારી દરકાર નથી, હોશિયાર નથી, જરૂરત નથી, તમારા આધાર, તમારો આધાર લેવાની મારે જરૂર નથી, એમ ભેદનો આધાર લેવાની પ્રતીતિને જરૂર નથી, જ્ઞાનને જરૂર નથી, ધ્યાનને જરૂર નથી, મોક્ષ માર્ગને જરૂર નથી. એવો ભેદ છે એ ભેદ અને ભેદ વિકલ્પ એ એટલો કિંમત વગરનો ભાવ છે, જેનો કોઈ કિંમત નથી, જેની કોઈ વિશેષ મૂલ્યાંકન નથી, એવું કરીને એને ગૌણ કરી દેવામાં આવે છે. નિર્વિકલ્પ પ્રતીતિ ભેદની અપેક્ષા રાખતી નથી. વસ્તુ શુદ્ધ વસ્તુમાં વિકલ્પ નથી, શુદ્ધ આત્મ પદાર્થ એમાં વિકલ્પ નથી, અને વિકલ્પમાં શુદ્ધ વસ્તુ નથી. સ્વપદાર્થ કે પર પદાર્થ એકે વિકલ્પમાં નથી. સાકરનો વિકલ્પ ઉઠે તો વિકલ્પમાં સાકર નથી, સાકરમાં સાકર પદાર્થમાં વિકલ્પ નથી. એમ શુદ્ધ આત્મામાં વિકલ્પ નથી, વિકલ્પમાં શુદ્ધ આત્મા આવતો નથી. એટલે વિકલ્પને તો નિરર્થક ઠરાવ્યો છે. જે વિકલ્પમય જીવનું પરિણામ છે ત્યારે મિથ્યાત્વ અવસ્થામાં, અને મિથ્યાત્વ અવસ્થામાં જીવ એવો અનુભવ કરે છે કે બસ મને તો મનના વિકલ્પ થયા જ કરે છે. આવા વિકલ્પ વિના કોઈ જીવ, હું જીવ છું એવું મને લાગતું નથી. એ વિકલ્પનું સ્થાન અધ્યાત્મના પ્રકરણમાં એવું છે કે એ નિરર્થક ચીજ છે, બેકાર ચીજ છે, કઈ કામની ચીજ નથી. વિકલ્પથી કોઈ અર્થ સરતો નથી, માટે વિકલ્પનો આધાર ને અવલંબન લેવાની પોતાના હિતને માટે કોઈ જરૂરિયાત નથી, કોઈ આવશ્યકતા નથી. એ અજ્ઞાન રૂપી ખાણ માંથી આવે છે. નિર્વિકલ્પ આત્મ સ્વરૂપ એનું અજ્ઞાન વર્તે છે. એ અજ્ઞાન એક મોટી ખાણ છે કે જેમાંથી વિકલ્પ નીકળ્યા જ કરે છે. નિર્વિકલ્પ સ્વરૂપ નો આધાર લેવો, એમાં રુચિ કરીને તન્મય થવું, એટલે આપોઆપ વિકલ્પ થશે કે નહીં, નહીં કરવાનો પ્રશ્ન નથી, થશે જ નહીં. અને પછી કદાચ અનુભવ થયા પછી થશે, પણ એમાં પોતાની હયાતી અનુભવ ગોચર નહીં થાય.
એવું નહીં થતું ને કે આ હું નહીં, આ હું નહીં, એવું નહીં,
એવો વિકલ્પ નથી. પછી
આ હું એવો વિકલ્પ,
પછી કોઈ એવો વિકલ્પ નથી. પણ અત્યારે તે આ શરીર તે હું એવો વિકલ્પ છે, અને આ બીજાનું શરીર તે મારું શરીર નહીં એવો વિકલ્પ છે. બે શરીરનું જ્ઞાન થાય છે. આ શરીર પણ જ્ઞાનમાં જણાય છે, આ શરીર પણ જ્ઞાનમાં જણાય છે. તો કોઈ એવો વિકલ્પ ક્રિયા કરે છે કે આ શરીર તે મારું, આ શરીર મારું. એક 100 છોકરા રમતા હોય
નિશાળમાં,
એમાં આ છોકરો મારો ને બીજા મારા ને એવો વિકલ્પ કરવો પડે. એક સાથે 100 દેખાય,
સહજ જ છે.
જ્યાં નિર્ણય થઈ ગયો, જ્યાં પરિપક્વ જ્ઞાન થઈ ગયું, ત્યાં એ જ્ઞાનને વિકલ્પ કરવાની કોઈ આવશ્યકતા નથી. જાણતા એમ જાણે છે કે આ સ્વને આપણ સ્વસ્વપણે જણાય ત્યાં એનો સ્વપણાનો વિકલ્પ શું, અને પરપરપણે જણાય એમાં પરનો વિકલ્પ શું. મહેમાન ગમે તેટલા આદરણીય હોય તો પણ પારકા છે. સારામાં સારી ચીજ મહેમાનને જમાડે, સારામાં સારો એને નેપકિન આપે, સુવા માટે સારામાં સારો એને સ્થાન આપે, સારામાં સારી બેડશીટ પાછળ બધી વ્યવસ્થા એના માટે ઘરનારી ન કરે એટલી મહેમાન નહીં કરે. તો મહેમાન ઘરના કરતા કઈ વધારે પારકા મૂકીને ઘરના થઈ ગયા એમ કોઈ ગણે તો તે સમજતા નથી. અને ઘરના માણસને કોઈ દિવસ એમ કહેવામાં આવે કે તમે મને કેમ આગ્રહ કરીને જમાડ્યા નહીં, તમે તો મને આગ્રહ કરતા નથી એમ કહે, તો એનો અર્થ કે તો પછી તમે ઘરના ન રહ્યાને પારકા થઈ ગયા. ઘરના ને આગ્રહ કરવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. એમ સ્વરૂપમાં મને વિકલ્પ શું એમ કહે છે, જે સ્વસ્વરૂપ સ્વાનુભવ ગમે સમય જ્ઞાનમય જ્ઞાનમય સૂર્ય છે, સ્વસ્વરૂપ સમય જ્ઞાનમય સ્વભાવ સૂર્ય છે, એમાં વિકલ્પ શો? કે આ સ્વભાવમાં આ સ્વભાવરૂપ હું છો એવો વિકલ્પ શો? જે સ્વસ્વરૂપે ધારાવાહી વેદન ગોચર થાય છે, જે સ્વભાવ વિદાય છે, નિરંતર વિદાય છે, એની ધારા ચાલે છે, તૂટતી નથી, એમાં વળી વિકલ્પ શું? કે આ મારું છે, આ મારું છે, આ મારું છે. એ વિકલ્પ તો વચ્ચે દખલગીરી કરે છે, વિક્ષેપ કરે છે, એમાં વિક્ષેપને વચ્ચે લાવવાનો પ્રશ્ન રહેતો હા પછી થાય, અને પહેલા થવા માટે રુચિ કરવી એટલે એમ કહે છે. સમ્યક દર્શન થયા પછી આવું થાય, આપણને સમ્યક દર્શન નથી માટે માથેથી કાઢી નાખો એમ નથી. એવું થવા માટે પોતાને એવું નથી થતું ત્યાં સુધી અનંત જન્મ મરણનું નુકસાન છે, એ નુકસાનથી બચવા માટે આવા સ્વરૂપની રુચિ કરવી, એની અત્યંત રુચિ કરવી, એ અત્યંત રુચિરૂપ પરિણામ તે સમ્યક દર્શન છે. સ્વરૂપની અત્યંત રુચિરૂપ પરિણામ તે સમ્યક દર્શન છે. વિકલ્પ થાય છે, વિકલ્પ ઉપર ધ્યાન ન દેવું. વિકલ્પ થાય ન થાય કઈ જરૂર નથી, પોતાને પોતાનું સ્વરૂપ પોતાની રુચિમાં રૂચે છે કે કેમ આ હોવું જોઈએ. જો પોતાને પોતાનું સ્વરૂપ નથી રૂચતું તો એને પારખું રૂચે છે, ઉદગળ રૂચે છે, જળ રૂચે છે, પુણ્યને પુણ્યના ફળ એને રૂચે છે. જેને પુણ્યને પુણ્યના ફળ રૂચે છે તે અધોગતિમાં બહુ વહેલો જાય છે, તેથી એને પુણ્ય જીવ નથી કયો. શાસ્ત્રમાં એને પુણ્ય ભાવ હોવા છતાં એને પુણ્ય જીવ નથી કયો, એને પાપ જીવ કયો. બહુ સારો બોલ આવ્યો છે અધ્યાત્મના પ્રકરણમાં. પાપી કોને કહેવાય, પુણ્યવંત કોને કહેવાય, એવી વિવિક્ષાથી ગુરુદેવના પ્રવચનમાં વિશે ચાલ્યો છે. ઘણું કરીને સ્વામી કાર્તિકેયાનું પ્રેક્ષાના પ્રવચન, જે આત્મા સ્વભાવનો અનાદર કરીને, એટલે કે સ્વભાવની અરુચિ જેને વર્તે છે, અનાદર છે એને અરુચિ, અરુચિ છે એને અનાદર છે, અને પર ચીજને પર ચીજથી પોતાને સુખ માને છે, અનુકૂળતાઓથી પોતે સુખી, અનુકૂળતાઓ ન હોય તો પોતે દુઃખી, એમ જે જીવ માને છે તે મોટો પાપી છે. કેમ કે પુણ્યના ફળ એને મોટો હોય છે,
પાપી છે,
તો એ મોટો પાપી છે એમ કે છે.
લગભગ આ સ્થિતિ છે, તમામ અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ જેવોની આ સ્થિતિ છે.
એટલે પોતાના એવા જીવો પોતાના પરિણામનો સાંજ સુધીનો હિસાબ કિતાબ મેળવે તો એને ખ્યાલ આવશે કે લગભગ પાપના પરિણામ થાય છે, શુભ ઓછું છે અને અશુભ વધારે છે. અને એટલે અધોગતિમાં તેવી જ ગતિમાં ચાલ્યો આ સુધી વાંધો. પર ચીજ થી પોતાને સુખી માને છે તે જીવ મોટો પાપી છે. કેમ કે અંદર મોટી ચૈતન્ય નિધિ પડી છે, પરમાત્મા પોતે કારણ પરમાત્મા પોતે અંદર માં બિરાજમાન છે. તે ચૈતન્ય દેવ છે તેનો આદર કરતો નથી, એની સામે જોતો નથી, એની રુચિ કરતો નથી. અને જળમાં સુખ માને છે તે જીવને બહારમાં ભલે લક્ષ્મીના ગંજ હોય, પૈસો એટલો હોય, લક્ષ્મીના ગંજ હોય, તો પણ તેને ભગવાન પાપી કહે છે. જીનદેવ તેને જીનેન્દ્રદેવ તેને પાપી કહે છે, એમની નજરમાં એ પાપી છે. હવે પુણ્યવાન કોણ છે? કે દેહ થી ભિન્ન ચિદાનંદ સ્વભાવનું ભાન કરનારો નાનું દેડકું હોય, ખાબોચિયામાં પડેલો દેડકું હોય, પણ દેહ થી ભિન્ન ચિદાનંદ સ્વભાવનું ભાન કરનારો, સચ્ચિદાનંદ સ્વભાવનું ભાન કરનારો નાનું દેડકું હોય તો તે પણ પુણ્ય જીવ છે. એ પુણ્યાત્મા છે, એ પવિત્ર આત્મા છે. કેમ કે ખોળ્યો દેહ તે જીવ નથી, અંદરમાં જે છે એ જીવ છે. એ જીવ અલ્પકાળમાં મોક્ષમાં ચાલ્યો જશે, એ દેડકો નહીં રહે. આયુષ પૂરું કરીને અલ્પકાળમાં એ મોક્ષમાં ચાલ્યો જશે. શુભ ભાવ અમને લાભ કરશે, આ વાક્ય જોરદાર છે. શુભ ભાવો અમને લાભ કરશે અને શરીરની ક્રિયાથી અમને ધર્મ થશે. શુભ ભાવ અમને લાભ કરશે અને શરીરની ક્રિયાથી અમને ધર્મ માનશે એમ માનનાર જીવ પણ પાપી છે. માને છે શું એના ઉપર આધાર છે, એની માન્યતા શું છે એના ઉપર આધાર છે. કેમ કે આ પૂજા કરે છે, ભક્તિ કરે છે, એનું શું પણ શું માને છે એના ઉપર આધાર છે. બોલાયું કહ્યું કે જળમાં સુખ ભોગવવાની માન્યતા વાળા તો પાપી છે, પુણ્યના ફળમાં સુખ ની માન્યતા વાળા તો પાપી છે. બીજો માણસ કે ને તો લોકો સહન ન કરે, આ તો ગુરુદેવ જેવા સમર્થ પુરુષ કે છે એ તો ઉભા રહેવું પડે. પણ શુભ ભાવ અમને લાભ કરશે અને શરીરની ક્રિયાથી ધર્મ થશે એમ માનનાર જીવ પણ પાપી છે. જે કે જેને અંદરથી અંદર પરથી ભિન્ન ચૈતન્યનું ભાન નથી, કેમ કે એને અંદરમાં દેહથી ભિન્ન શુભ ભાવથી ભિન્ન ચૈતન્યનું એને ભાન નથી. હવે અહીંયા એક સિદ્ધાંત મૂકે છે કે અમારે પાપ નથી કરવું, પાપ જોતું નથી. મૂળમાં તે નથી જોતો કે મૂળમાં રાખવું છે ને પાપ નથી જોતું એમ કે છો?
બરોબર,
આવા એક પ્રશ્નના ઉત્તર સિદ્ધાંત છે કે એને એટલે કોઈ પણ જીવને વેદ જ્ઞાન વગર પાપની જળ કપાતી નથી. પાપની જળ એટલે મૂળિયું છે, વેદ જ્ઞાન વગર કોઈ દિવસ કપાય નહીં. ગમે એટલા પૂન કરે ફળ આવીને પાપ કર્યા વગર રહેશે નહીં, જે ફળ આવશે ત્યારે પાપ કરશે. એટલે વેદ જ્ઞાન વગર પાપની જળ કપાતી નથી. તેથી તે પાપ જીવ છે, પુણ્ય કરનારો પણ વેદ જ્ઞાન વિનાનો પાપ જીવ છે. ભલે મોટો રાજા હોય, ભલે મોટો રાજા હોય, મોટા મોટા દાન દેતો હોય, પણ તેને ભિન્ન ચૈતન્યનું ભાન નથી. જેને પાપનું મૂળિયું ઊભું છે તેથી તે પાપજીવ છે. ભેદ જ્ઞાન વગર પાપનું મૂળ કદી કપાતું
નથી.
નિર્ધનતા તે કઈ અપરાધ નથી કે એ કમ ભાગ્ય નથી. કુદરતી બે બોલ સાથે આવી ગયા છે. નિર્ધનતા કે તે કઈ અપરાધ નથી, નિર્ધનતા તે કોઈ કમ ભાગ્ય નથી, અને સધનતા તે કોઈ ગુણ નથી, અને સધનતા તે કોઈ ભાગશાળી પણ નથી. નિર્ધન હોવા છતાં અંદર જેને ભાન છે, આત્માનું
ભાન.
કેવું ભાન છે? કે હું તો ચૈતન્ય નિધિનો સ્વામી છું, મારી અનંત ચૈતન્ય નિધિ, મારામાં અનંત ચૈતન્ય નિધિનો ખજાનો ભંડાર ભરેલો છે. મારા ચૈતન્યના નિધાન મારામાં ભરેલા છે સદાય. કેવળ જ્ઞાનની અનંત નિધિ મારામાં પડી છે. કેવળ જ્ઞાનનું નિધાન છે મારામાં. જળ સંયોગોમાં મારું સુખ નથી. આવું જેને ભાન છે તેવા ધર્મી જીવને ભગવાને પુણ્યજીવ કહ્યો છે. પોતાને પાપજીવ કહ્યો તો અહીંયા એને પુણ્યજીવ કહ્યો છે, એને ભાગ્યશાળી કહ્યો છે. ભાવ અધૂરો છે કે પૂરો છે આ સવાલ છે. એકરી નો હોય, ત્રણ નહી, એકરી નો હોય તો પણ એનો ભાવ પૂરો હોય તો પૂજા પૂરી છે. અને ભાવમાં કઈ ઠેકાણું ન હોય તો સામગ્રી પૂજાની ભલે ગમે એટલી હોય, ઢગલા બંધ એની પૂજાનો કઈ અર્થ
નથી.
ભાવ ઉપર બધો આધાર છે. દ્રવ્ય ઉપર આધાર નથી, પણ ભાવ ઉપર જ બધો આધાર છે. દ્રવ્ય તો ભાવને વધારે ભાવાત્મક બનાવવા માટે છે, પણ જો ભાવ જ ન હોય તો દ્રવ્ય શું કરે? કઈ દ્રવ્ય કઈ કરતું નથી. શુદ્ધ વસ્તુમાં વિકલ્પ નથી, વિકલ્પમાં શુદ્ધ વસ્તુ નથી. બંનેની ભિન્નતા જાણતા આ તો વિકલ્પને ઉડાવ્યો છે. તમે થોડી વસ્તુની વાત કરો,
વિકલ્પ
બનામ એ કમર કાંકરી એ તો નહીં, પણ એનો વિકલ્પ ઉડાવ્યો છે. વિકલ્પમાં વસ્તુ નથી એમ કહે છે. કોઈ આત્મ વસ્તુ વિકલ્પમાં નથી, તારી આત્મ વસ્તુમાં કોઈ વિકલ્પ નથી. પૂજામાં જેટલા વિકલ્પ આવે છે દ્રષ્ટા તેટલા માટે લે છે. આપણે આપણો વિચાર કરવો છે, માટે કોઈનો વિચાર નથી કરવો કે પૂજામાં જેટલા વિકલ્પ આવે છે એ વિકલ્પ મારા આત્મામાં છે આ વિચારવાનું છે. અચ્છા, આ મને વિકલ્પની રૂચિ છે કે વિકલ્પ રહિત એવો નિર્વિકલ્પ શુદ્ધ આત્મા એની મને રૂચિ છે આ વિચારવાનું છે. વિકલ્પનું કોઈ મહત્વ એમાં નથી. એને આત્મા અને વિકલ્પ બંનેની ભિન્નતા જાણતા બે તદ્દન જુદી જુદી ચીજ છે. ખરેખર તો વિકલ્પ છે તે અનાત્મા છે. આત્મા પાસે આત્માનો વિકલ્પ પણ અનાત્મા છે. ભગવાનનો વિકલ્પ, પૂજાનો વિકલ્પ, ભક્તિ નો વિકલ્પ, દ્રવ્ય ચડાવવાનો વિકલ્પ એ તો અનાત્મા છે, પણ આત્મા પાસે આત્માનો વિકલ્પ ખુદ અનાત્મા છે. આમ એમ બંને ની ભિન્નતા જાણતા પરિણતિ વિકલ્પો થી ખસીને સ્વભાવમાં આવી ત્યાં સમ્યક થયું અને મિથ્યા ગર્ભ થયું. શું કહે છે કે વિકલ્પ અને આત્મા એ બંને ની જ્ઞાનમાં ભિન્નતા જણાતા પોતાની પરિણતિ વિકલ્પ કરે છે ત્યાં સુધી, અને પરિણતિ વિકલ્પ માં રોકાણી છે ત્યાં સુધી જીવને ધર્મ થતો નથી. પછી એ વિકલ્પ ગમે તેવો ઊંચો હોય તો પણ એ ધર્મ સ્વરૂપે નથી. વિકલ્પ પોતે ધર્મ સ્વરૂપે નથી, અધર્મ સ્વરૂપે ધર્મ છે. જે વિકલ્પ ની આ જીવ ને કિંમત આવે છે એનું સ્થાન શું છે કે ધર્મ જ નથી, મૂળમાં એ કઈ ધર્મ નથી. એટલે એમ કે છે કે એને પોતાના સ્વરૂપ થી ભિન્ન જાણીને વિકલ્પો થી ખસીને સ્વભાવમાં આવ્યો છે ત્યાં સમ્યક્ત્વ થયું અને ત્યાં મિથ્યાત્વ થયું. જ્યાં સમ્યક્ત્વ થયું ત્યાં સમ્યક જ્ઞાન થયું, સમ્યક દર્શન થયું, સમ્યક ચારિત્ર થયું, સમ્યક પ્રકારે આનંદ અને શાંતિનો અનુભવ ત્યાં થયો. આ મિથ્યાત્વ ટાળવાની રીત છે. નાસ્તિથી એમ કહેવાય કે આ મિથ્યાત્વ ટાળવાની રીત છે, અસ્તિથી આ સમ્યક દર્શન આદિ ધર્મ કરવાની આ રીત છે. રીત કહો, ઉપાય કહો, માર્ગ કહો, બધું એકાદ છે. તે માટે અંદર ચિદાનંદ સ્વભાવનો અનંતો મહિમા પાસીને હવે એ તો એમ પ્રશ્ન આવ્યો ને કે આ તો સમ્યક દ્રષ્ટિને થાય, તો કે એમ થવા માટે, તે થવા માટે તમારા પ્રશ્નનો ઉત્તર છે. તેમ થવા માટે અંદર ચિદાનંદ સ્વભાવનો અનંતો મહિમા ભાસીને તેનો અનંતો રસ આવવો જોઈએ. શું કહે છે? ચૈતન્ય આનંદ સ્વરૂપ આત્મા છે, સ્વભાવ છે, આત્મ સ્વભાવ છે. એ સ્વભાવને ઓળખે, એ સ્વભાવનો પરિચય કરીને એનું ભાવભાષણ થાય તો જેટલું ભાવમાં સ્વભાવમાં સામર્થ્ય છે એટલું ભાસે તો એનો એને એનો મહિમા આવે. એ મહિમા ભાસીને એમ કહે છે, માથું શબ્દ લીધો છે. એના માટે ચિદાનંદ સ્વભાવનો અનંત મહિમા ધારક પદાર્થનો અનંતો મહિમા ભાસે, વાસીને તેનો અનંતો રસ આવે. જો ભાસે તો એને રસ આવે, નહીતર વિકલ્પ કરે. આત્મા જ્ઞાન સ્વરૂપ છે, આત્મા આનંદ સ્વરૂપ છે, અનંત જ્ઞાન ને અનંત આનંદ આત્મામાં છે એવો વિચાર કરે પણ ભાસે નહીં તો રસ આવે નહીં. વિકલ્પ કરીને થાકી જશે, થોડો સમય વિકલ્પ કરીને એને થાક લાગશે, એમાં રસ નહીં આવે. જો અંદરમાં વસ્તુ ભાસે તો અંદરમાં અનંત રસ પીડ્યો છે, ચૈતન્ય રસ પણ અંદરમાં અનંત પીડ્યો છે. એ રસ અખૂટ રસ છે, અક્ષય રસ છે, અમેય છે, મટે નહીં એવો રસ છે. અક્ષય છે, અમેય છે, અખૂટ છે, અનંત છે, તેથી એ રસ ખૂટતો નથી. ખૂટતો નથી એમ તો નહીં, પણ એ રસ શરૂ થયા પછી એ રસ વૃદ્ધિગત થતો જાય છે. વૃદ્ધિગત થતો થતો અનંતતાને પામે છે અને અનંત કાળ પર્યંત અનંત રસ સહિત પોતાના સ્વરૂપનો નિરાનંદનો ભોગવતો થાય છે. સિદ્ધ પરમાત્માને જે સ્થિતિ થાય છે પોતે જ સાક્ષાત સિદ્ધપદને પામે છે. તે માટે અંદર ચિદાનંદ સ્વભાવનો અનંત મહિમા ભાસીને તેનો અનંતો રસ આવવો જોઈએ. આ સ્વાધ્યાય આદિ બાહ્ય ક્રિયા છે, તે સ્વરૂપના ભાષણ કરાવવા માટે વાત છે. એનો હેતુ, સ્વાધ્યાયનો હેતુ માત્ર એક કલાક બેસીને સ્વાધ્યાય કરવો એટલો નથી. સમય કેટલો છે એ ગૌણ વાત છે. શેના માટે સ્વાધ્યાય કરે છે એ ધ્યાનમાં અને લક્ષમાં હોવું જોઈએ કે મારું સ્વરૂપ મને ભાસે, એનો આ એક પ્રયાસ છે, એનો આ એક પ્રયત્ન છે. સ્વરૂપ ભાસવા માટે સ્વાધ્યાય કરવો છે. સ્વરૂપ ભાસવાનું અંદર લક્ષ્ય હોવું જોઈએ. પોતાનો હેતુ છોડીને કાર્ય ન થવું જોઈએ. શા કારણે પોતે કાર્ય કરે છે એ કારણે એને જાગૃતિ હોવી જોઈએ. નિત્રવણી એ પ્રશ્ન થાય છે કે સ્વરૂપ ભાસતું નથી તો કેમ ભાસે, કે સ્વરૂપ ભાસવાને લક્ષ્ય સ્વાધ્યાય આજે થાય તો સ્વરૂપ ભાસે, બીજા લક્ષ્ય થાય તો ન ભાસે. સીધી વાત છે. સ્વરૂપના લક્ષ્ય સ્વાધ્યાય થવો જોઈએ. એ તો એના બે અર્થ છે. એક તો સ્વરૂપ લક્ષમાં રહેવું જોઈએ, અને જેને સ્વરૂપનું લક્ષ્ય નથી થયું, સ્વરૂપનું સ્વરૂપ લક્ષમાં આવતું નથી, એને આવવા માટે સ્વાધ્યાય હોવો જોઈએ. તો લક્ષ્ય થાય, સહેલાય છે, અને એને એની વિસ્મૃતિ કરે તો શું કરશે કે અર્થમાં સંતુષ્ટ થશે. સ્વાધ્યાય થવામાં બે જાતની પ્રક્રિયા થાય છે. એક તો સ્વાધ્યાયમાં જે કાંઈ શાસ્ત્ર વચનો છે એનો અર્થ સમજવાનો એક પ્રક્રિયા ચાલે છે. આ પ્રથમ કાર્ય એ થાય છે, અને એ અર્થથી એને ભાવ ભાસવો જોઈએ. જો અર્થ થાય અને ભાવ ન ભાસે તો અર્થમાં સંતુષ્ટ થાય, અને જે અર્થમાં સંતુષ્ટ થાય તે ભાવ ભાષણ સુધી ન પહોંચે. પણ જેને ભાવ ભાષણ કરવા માટે હું સ્વાધ્યાય કરું છું એમ લક્ષ હોય, એમ ખ્યાલ હોય, તો એને અર્થ સમજાય ત્યારે એનો ભાવ શું ભાષે એના ઉપર એનું ધ્યાન, એની જિજ્ઞાસા લંબાય કે અર્થ તો આવ્યો, આ અર્થનો, આ શબ્દનો આ અર્થ છે એમ ખબર પડી, પણ એનો ભાવ શું, એ ભાવ ભાષે નહીં ત્યાં સુધી એની જિજ્ઞાસા લંબાય. તો ભાવ ભાસે અને અર્થથી સંતુષ્ટ થાય તો એને ભાવ ભાસે નહીં. એમાં શું થાય છે કે મતિ દોષથી કેટલાકને તો શબ્દના અર્થની ખબર નથી પડતી, તો એને થોડી મહેનત કરવી પડે છે કે આ શબ્દથી શું કહેવા માંગે છે, આ વચનથી શું કહેવા માંગે છે, એમ થાય છે. અને એનો અર્થ સમજાય છે ત્યારે સંતુષ્ટ થઈ જાય છે. આ ભૂલ કરે છે. આ જગ્યાએ ભૂલ નહીં થવી જોઈએ. જ્યારે જ્યારે જે જે શબ્દ વચનથી એનો અર્થ સમજાય ત્યારે તે અર્થ સમજાયાનો સંતુષ્ટ થવાની ભૂલ કદી કોઈને કરવી જોઈએ નહીં. અહીંયા લાલ બત્તી મૂકી છે કે અર્થ તો સમજાયો, ભાવાર્થ તો સમજાયો, પણ આનું ભાવ ભાષણ શું,
ભાવ ભાષણ,
અને એ ભાવ ભાષણ ત્યારે સમજાય છે કે જ્યારે એ વચનનું વાચ્ય જે છે ત્યાં સુધી ઉપયોગને લંબાવે, અથવા પોતાની જાતને ભેરે. જ્યાં સુધી અર્થ સમજે છે ત્યાં સુધી તો અર્થમાં હજી પોતે નથી આવતો, પણ જો પોતાને અંદર ભેળવે ત્યારે એને ભાવ ભાષણ થવું સહેલું પડે છે.
બરોબર,
સહેલાઈથી ભાવ ભાષણ થાય છે. જો ભાવ ભાષણ આત્મ સ્વરૂપનું થાય, જેમ કે જ્ઞાન તે નિજ પર છે, બહુ સહેલી
આવી
વાત લઈએ, દ્રષ્ટાંત અને સિદ્ધાંત એકમાં આવી જાય એવી આ વાત છે થોડી
આવી,
કે જેમ કે જ્ઞાન છે તે નિજ પદ છે. તો સામાન્ય રીતે જ્ઞાન એટલે જાણનાર ભાવ. જ્ઞાનનો અર્થ શું,
જાણનાર ભાવ,
અનેક પદાર્થો રૂપી જ્ઞેયોને જે જાણે એવા ભાવને જ્ઞાન કહેવામાં આવે છે. જાણે તે જ્ઞાન, જાણે તે જ્ઞાન, આટલું તો અર્થ સમજી જાય છે. હવે એનો ભાવ ભાસવો જોઈએ કે પોતાને જે જ્ઞાન થઈ રહ્યું છે એ જ્ઞાન માં પોતાને ભેળવે, પરને પર તરીકે જ્ઞાન નો નિર્ણય કરે છે. આજે શું કરે છે? જ્ઞાનનો નિર્ણય પણ પર પદાર્થનો નિર્ણય કરે તે રીતે નિર્ણય. આને લાકડું કહેવાય અને આને લોઢું કહેવાય, એમ કરીને જેમ પર પદાર્થનો નિર્ણય કરે છે એમ જાણે તે જ્ઞાન પરનો નિર્ણય કરે છે. પોતાની જાતને ભેળવે કે જ્ઞાન તે હું, જ્ઞાન તે હું. જ્યાં સુધી જ્ઞાનમાં સ્વપણું દુભાશે ત્યાં સુધી શોધે. બીજી ભાષામાં જ્ઞાનમાં નિજ અસ્તિત્વને શોધે, ખોજે, અથવા જ્ઞાનને સ્વપ્ને જોવાનો પ્રયાસ કરે, અથવા જ્ઞાનને સ્વની દ્રષ્ટિ સ્વના દ્રષ્ટિકોણથી જોવે. જ્ઞાન તે હું છું, મને અનુભવમાં આવનારી ચીજ છે. અંતરંગમાં અનુભવના દ્રષ્ટિકોણથી જ જ્ઞાનને અવલોકે. અંતરંગમાં અનુભવના દ્રષ્ટિકોણથી જ્ઞાનને અવલોકે, વિચારે નહીં પણ અવલોકે કે આ જ્ઞાનમાં મને જ્ઞાનનો મારો અનુભવ થાય છે કે નહીં. સંશોધન દ્રષ્ટિથી આગળ વધે તો એને અવશ્ય અનંત મહિમાધારી, અનંત સામર્થ્યના ધારણ કરનાર પોતાના આત્માની, અનંત જ્ઞાનની, અનંત સુખાદી શક્તિઓની ખાણનો પત્તો એને લાગી જશે. એનું નામ ભાવ વાસન. જ્યાં સુધી ખાણનો પત્તો ન લાગે ત્યાં સુધી ભાવ વાસન થતું નથી. જ્યાં સુધી ભાવ વાસન થતું નથી ત્યાં સુધી એનો મહિમા આવતો નથી. મહિમા ન આવે ત્યાં સુધી એને આત્મરસ, ચૈતન્ય રસ ઉપજતો નથી. ચૈતન્ય રસ ઉપજ્યા વિના એની પરિણતિ થતી નથી. પરિણતિ થયા વિના ઉપયોગ એનો થતો નથી. ઉપયોગ થયા વિના અનુભવ અને પ્રતીતિ થતી નથી અને ધર્મ થતો નથી.
140 પાના ઉપર 261
અહીંથી શરૂ થાય છે. 139 થી શરૂ થાય છે. માત્ર સાંભળવાનું મળે પણ તેમાં જાતને ભેળવીને સત્યનો નિર્ણય ન કરે. અને આપણે વાત ચાલે છે એ વિષય છે. પુણ્યથી માત્ર સાંભળવાનું મળશે, શાસ્ત્ર મળશે. 5-25 રૂપિયા ખિસ્સામાં હોય તો પણ શાસ્ત્ર તો ખરીદી શકે એટલું પુણ્ય હોય તો. ન ખરીદે તો એના નથી, પણ એ પુણ્યનો સંયોગ છે. પુણ્યથી માત્ર સાંભળવાનું વાંચવાનું તો મળે, પણ તેમાં પોતાની જાતને ભેળવીને સત્યનો નિર્ણય ન કરે તો એ વાંચવું, સાંભળવું, વિચારવું, વિકલ્પ કરવો બધું પોતે કથા છે. ગુરુદેવે તો એવી ચોખ્ખી વાત કરી છે, એવી ચોખ્ખી વાત કરી છે કે જીવને ભૂલ થવાનો અવસર ન રહે, એટલી બધી ચોખ્ખી વાત આવી છે. એમ કહીએ તો ચાલે. વારંવાર જે સ્વાધ્યાયમાં ગુરુદેવનો મહિમા આવે છે એનું આ કારણ છે. ગજબની વાતો કરી છે, સ્પષ્ટ
એવી વાત.
એકદમ જેમ કોઈ ડૂબતા માણસને કાંડું પકડીને કાંઠા ઉપર ખેંચી લઈએ
એવી રીતે
પ્રવાહમાં ડૂબતો હોય, નદીના પૂરમાં ખેંચાઈ ગયો હોય, કાંડું પકડીને કિનારા ઉપર મૂકી દઈએ ખેંચીને, એવી ગુરુદેવની વાત. ઘણી ચોખ્ખટ એકદમ એકે એક ટુ ધી પોઈન્ટ, પગથિયે પગથિયે, આ પછી આ પગથિયું, આના પછી આ પગથિયું, આના પછી આ પગથિયું, આગળ ચાલતો જા. એક એક પગથિયો ઊભો રહીશ નહીં, પગથિયે પગ મુક્તિ મૂકતો જાય, ઉપર આવતો જાય, પગ મૂકતો જાય, ઉપર આવતો જાય, એવી વાત છે. એટલે એમ કહે છે કે એને પોતાને રસ આવવો જોઈએ, ભાવ ભાસીને રસ આવવો
જોઈએ.
એમ કરવાથી રસ આવે તો પરિણામમાં તન્મયતા આવે છે, લીનતા આવે છે. જો રસ ન આવે તો એને કઈ લીનતા થવાનો અવસર આવતો નથી. એક સીધી વાત છે. જ્યાં રસ ન પડે ત્યાં પરિણામ નિરસ થાય છે, દુખા થાય છે, શુષ્ક થઈ જાય છે અને એ વિષય છૂટી જાય છે. એમ આત્માનો જે વિષય છે, પોતે જે પરમ તત્વ છે, અનંત ગુણનું નિદાન છે, એનો ભાવ ભાસે તો રસ આવ્યા વિના રે નહીં. રસ આવે તો એને તન્મયતા થાય, લીનતા થાય. એમને માત્ર ઈચ્છા કરવાથી કોઈ લીનતા થઈ જતી નથી. મારે તો આત્મામાં લીનતા કરવી છે. પછી રસ લે કોઈને માને પાપ માને સંયોગમાં, જ્યાં ઊંડી આવે ત્યાં રસ લઈ લે. અને ઈચ્છા એમ કરે કે મારે આત્મામાં લીનતા કરવી, ત્યાંથી લીનતા થશે. લીનતા થશે ઉદયમાં, જ્યાં રસ આવે છે ત્યાં લીનતા થશે. અને ઉદયમાં પોતાની જાતને ભેળવે છે પાછો, જે ઉદયરૂપ સંયોગો દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી ને ભાવથી સર્વથા સર્વદા ભિન્ન છે, પૂરેપૂરા ભિન્ન છે, હંમેશને માટે ભિન્ન છે. એમાં પોતાની જાતને ભેળવે છે કે આ ઘર તો મારું, આ આબરૂ તો મારી, આ શરીર તો મારું, આ પરિવાર મારો, આ બધું મારું, કપડાં જીવે તો આ કપડાં મારા એમ લાગે છે. પરમાણુ પહેલા કોઈ બીજી રીતે હતા, પછી કપડા થયા, પછી ખરીદ્યા, હવે પાછા એ જૂના થશે ને છોડી દઈશ તો એમાં મારા પણ એ જોડે. આ એને જાત ભેળવતા નથી આવડતી એવું કાંઈ નથી. જો તને પરમા તારી જાતને ભેળવતા આવડે છે તો તને સ્વમાં તારી જાતને ભેળવતા કેમ ન આવડે એ પ્રશ્ન જ નથી. આવડે છે તને, પણ તું યથાયોગ્ય પ્રયત્ન કરતો નથી, માટે કાર્ય થતું નથી, અને એ કાર્ય કરવા ધારતો નથી, માટે કાર્ય થતું નથી. આ સીધી વાત છે. કાર્ય કરવા ધારે અને આ કાર્ય ન થાય એવું કોઈ દિવસ બનતો નથી. અનંત ગુણોનું વૈભવ જેમાં વસેલું છે એવી ચૈતન્ય વસ્તુ તું પોતે છે. એક એક બોલમાં આત્માનો મહિમા કરીને ગુરુદેવ પ્રેરણા આપે છે કે ભાઈ તું તારા મહિમાવંત સ્વરૂપને તું તારા સ્વરૂપે અનુભવ કર. આ અનુભવ કરવાની પ્રેરણા આપે. હે ભાઈ મીઠાશ્ર છે કે હે ભાઈ તું અનંત ગુણોનો વૈભવ જેમાં વસેલો છે, તારી ચીજ છે એ ચૈતન્યના અનંત ગુણના વૈભવથી સંપન્ન છે એમ કહે છે. પ્રાપ્ત છે એમ બહારમાં માણસને કુંડળી વૈભવ જોવામાં આવે છે, એના કરતા એ લૌકિક છે અને દુઃખદાયક છે. દુઃખનું નિમિત્ત પડે છે એટલે દુઃખદાયક કહેવામાં આવે છે. એ કઈ દુઃખ દે છે કે લે છે એવું પ્રશ્ન નથી, પણ દુઃખનું નિમિત્ત ગણીને દુઃખદાયક કહેવાય છે. આ વખતે એમ કહે છે કે તારામાં તું કોઈ ખાલી ચીજ નથી, તું કોઈ નમાલો પદાર્થ નથી, માલ નથી તારામાં એમ નથી એમ કહે છે. અનંત ગુણ વૈભવ જેમાં ભરેલો છે એવો તું માલદાર પદાર્થ, ઘણો માલ તારામાં ભરેલો છે, અનંત ગુણોનો વૈભવ છે. એક એક ગુણનું વર્ણન કરવા જાય તો અવર્ણનીય વસ્તુ છે. એક એક ગુણથી અવર્ણનીય છે, જેનું વર્ણન ન કરી શકાય એવા અનંત ગુણોનો વૈભવ જેમાં વસેલો છે એની ચૈતન્ય વસ્તુ તું પોતે છો. વસ્તુ નામ એના ઉપરથી પડ્યું છે. અનંત ગુણોનો વાસ હોય તેને વસ્તુ કહેવાય. જેમાં આ વાસ્તુ શબ્દ એવો
વાસ્તુ
હસવા માટે વાસ્તુ થયું. તો કઈ જંગલમાં કોઈ વાસ્તુ લઈએ
નો લે
તો ચાલો આ ઝાડ નીચે અમે વાસ્તુ કરીએ છીએ, હવે આ જંગલમાં રહેશું, મકાન કરીને વાસ્તુ લઈએ છીએ. એમ વસ્તુ છે, એ વસ્તુનું વાસ્તુ છે, જેમાં વસવું છે એનું વાસ્તુ છે. અહીંયા એમ કહે છે કે તારા ચૈતન્ય મહેલમાં વાસ્તુ તને કરાવીએ
છીએ.
વસ્તુ છે તારી, વાસ્તુ અનંત ગુણનો વૈભવ જેમાં છે, જે મહેલની અંદર વૈભવ હોય છે એવી રીતે અનંત ગુણોનો વૈભવ જેમાં વસેલો છે એવી ચૈતન્ય વસ્તુ. વસ્તુ એટલા માટે કહી તું પોતે છો, બીજા પદાર્થને પણ વસ્તુ એટલા માટે કહેવાય છે, પરમાણુને પણ વસ્તુ એટલા માટે કહેવાય છે કે એમાં પણ અનંત ગુણ વસેલા છે, પણ એ બધા જળ છે. રૂપ રસ ગંધ સ્પર્શ વગેરે બધા જળ ગુણોનો વૈભવ છે, આત્મા ચૈતન્ય ગુણોનો વૈભવ છે. આત્મામાં બધા ગુણો ચૈતન્ય છે, કેમ કે બધા ગુણોમાં ચૈતન્ય વ્યાપેલું છે. જળમાં બધા જળ ગુણો વ્યાપેલા છે એટલે જળ વસ્તુ છે, એને જડેશ્વર ભગવાન કહે છે. શું કહે છે? જડેશ્વર ભગવાન. આ તો મહાદેવના નામ આપે છે ને, જડેશ્વર મહાદેવ કહેવાય છે. જડેશ્વર ને પછી મહાદેવ બે નામ આપે. પછી જેમાં જળતા છે તેને જડેશ્વર કહીએ. જળનું પણ ઐશ્વર્ય છે, એમાં ચેતનતા ના લાવી શકાય
નહીં.
એનું જળનું જળ જળપણાનું ઐશ્વર્ય એટલું છે કે એમાં ચૈતન્ય ન ઉત્પન્ન કરી શકાય, માટે એને જડેશ્વર કહેવામાં આવે છે. એમ આત્મા ચૈતન્ય નું ઐશ્વર્ય જેનામાં છે એવો ચૈતન્ય ઈશ્વર છે આત્મા. એ તું પોતે છો એમ પોતાની જાતને ભેળવ એમ કહે છે, પર નથી એ તું
પોતે
પોતે છો. અરે ચૈતન્ય રાજા, હવે ભાઈ ના બદલે એમ કે છે. પેલા એમ કહ્યું ભાઈ તું ચૈતન્ય વસ્તુ છો, હવે એમ કે છે કે તું વસ્તુ છો ને તું ચૈતન્ય રાજા છો.
વાહ વાહ,
ગુરુદેવ કેટલો ઉપર લીધો છે. અરે ચૈતન્ય રાજા, આ શરીરના ફળિયા કોઈ આત્મા નથી એમ કે છે. બાળક વૃદ્ધ યુવાન પુરુષ સ્ત્રી કોઈ આત્મા નથી, તું તો અંદરમાં ચૈતન્ય રાજા છો. હે ચૈતન્ય રાજા, તારા અચિંત્ય વૈભવને તે કદી જાણ્યો જોયો અને અનુભવ્યો? કેવો છે તારો વૈભવ? અચિંત્ય છે, જેને વિચારથી ચિંતવી ન શકાય, અથવા વિચારથી ચિંતવા જાય તો એનો પાર એથી પામી ન શકે, એથી એને સમજી ન શકે પૂરો, ચિંતવનથી પૂરો સમજી ન શકે, એને અચિંત્ય પદાર્થ કહેવામાં આવે છે. અચિંત્ય એટલે ચિંતવન માપ જે સમયની પૂરો સમયની ચિંતવન કરતા એવો જે અચિંત્ય પદાર્થ અચિંત્ય વૈભવ, તેને તે કદી જોયો નથી જાણ્યો નથી, એનો અનુભવ તે કદી કર્યો નથી. નિર્ધનમાં નિર્ધન હોય, તિર્યંચ હોય, તો પણ પોતાના અચિંત્ય ચૈતન્ય વૈભવનો જે અનુભવ કરે છે એ ત્રણ લોકનો નાથ હું છું એમ અનુભવ
કરે
છે, પોતાના પરમેશ્વર પદનો અનુભવ છે. એટલે બહારની નિર્ધનતા રહેને સંબંધ નથી, બહારનું તિરિંચનું ખોલ્યું છે સ્ત્રીમાં એની હારે એને સંબંધ નથી. આજે કહ્યું ને રત્નકરણ શ્રાવકાચારમાં, આજે વિષ્ણુગાથામાં કે કોઈ ઢેર છે, ભંગી છે, ધંડાળ છે, ચાંડાળ છે, પણ જો એ પોતાના શુદ્ધાત્મ સ્વરૂપનો નિજ પરમેશ્વર પદનો અનુભવ કરે છે તો ગણધરદેવ એમ કહે છે કે આ તો કોઈ દેવ છે.
દેવ છે ગણધરદેવ, દેવ કહે
છે એને, એટલે ઓથેન્ટિક લીધું એમ.
હાજી,
પણ એને ગમે હાલતે ચાલતે ફૂટપાળી ઉપર ઉભેલો ને દેવ કહે છે એમ નથી.
ગણધરદેવ,
ગણધરદેવ છે. ગંધર્વદેવ એટલે કોણ? કે ભગવાનની વાણીને પૂરેપૂરું સમજવાનું સામર્થ્ય જેનામાં છે તે
ગંધર્વદેવ.
અધૂરી સમજણ વાળાને ગંધર્વ નથી કહેતા. ચાર જ્ઞાનના ધણી છે, સર્વજ્ઞની દિવ્ય ધ્વનિનું વાચ્ય જે પૂરેપૂરું સમજે છે, જે બાર અંગની રચના કરી શકે છે, તેથી કરીને જે બાર અંગની રચના કરી શકે છે એવા ગણધરદેવ એને ટાઇટલ આપે છે. કયું ટાઇટલ આપે છે?
દેવ છે.
આ ચાંડાળ નથી પણ આ
દેવ
છે. તું એને દેવ માનજે, એને ચાંડાળ નહીં માનતો એમ કે. આવી કાકાલીલાની પાછળ અનુભવનો મહિમા કરાવો છે. સમ્યક દર્શન શું ચીજ છે, સ્વાનુભવ શું ચીજ છે એ વાતને સમજાવી છે અને ઓળખાવી છે. અહીંયા કહે છે કે અરે ચૈતન્ય રાજા, તારા અચિંત્ય વૈભવને કઈ કદી જાણ્યો જોયો ને અનુભવ્યો નથી. તારા સ્વઘરમાં તે કદી વાસ કર્યો નથી. પારકા ઘરે ભટકતો 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 પરિભ્રમણ કરે છો. તારા ઘરમાં કદી તે વાસ કર્યો નથી. અરે સર્વજ્ઞ પરમાત્મા, ત્રણ લોકના નાથ તીર્થંકર દેવ, જે જે તારા મહિમાના તારા ગુણોના ની પ્રશંસા કરે છે એને જાણવાનું રૂચિથી તે કુતૂહલ કર્યું નથી એમ કે. જાણ્યો નથી, અનુભવ્યો તો નથી, પણ આવો આટલો બધો મહિમા કરે છે તો અરે હું તે કેવો, એનું કુતૂહલ તો કર એમ કે છે. એ કુતૂહલમાં રૂચિ લીધી છે. જુદું જુદું જાણવાનું જે નવું નવું જાણવાનું જે કુતૂહલ થાય ત્યારે સમજવું કે એમાં પરની રુચિ છે. અને આત્મા આનંદ ગુણ નો અચિંત્ય વૈભવશાળી પદાર્થ છે એને જાણવાનું કુતૂહલ થાય તો સમજવું કે સ્વરૂપની રુચિ થઈ. અને એ રુચિથી આગળ વધાશે, રુચિ વગર આગળ વધી શકાશે
નહીં.
એ જાણ્યો નથી, અનુભવ્યો નથી, પણ એની કુતૂહલ રૂપ રુચિ પણ ખરેખર કરી
નથી.
જો ખરી રુચિ અને ખરું કુતૂહલ કરે તો એનો અનુભવ થઈને એમાં વાસ થયા વિના, એના જન્મ મરણ મીટ્યા વિના
ભગવાન. જય પરમ કૃપાળુ શ્રી નારાયણ.